શ્રી પ્રવચન સારજી પરમાગમ, એમાં આપણે નહીં તત્વ પ્રજ્ઞા પણનો સ્વાધ્યાય ચાલે છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં જે વિષય ચાલ્યો એ હવે એક વિચારવા જેવું છે કે એ એક એક પછી ગાથા આવતા ક્યાં આપણે પહોંચી રહ્યા છીએ, કે આ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં એક સામાન્ય અધિકારને પૂરું થવા આવશે. 126 ગાથામાં એ વિષય પૂરો થશે, પછી એક એક દ્રવ્યનું વિશેષ અધિકાર થશે. અહીંયા સામાન્યપણે જ્ઞેય કેવું લીધું છે, અહીંયા પદાર્થ જ્ઞેય પદાર્થ એટલે કેવું લીધું છે કે પદાર્થ છે એ સત્તા છે, એની હયાતી છે, અને હયાતી કેવી હોય, દ્રવ્ય ગુણ પર્યાયમય હોય અથવા તો ઉત્પાદ વિદ્રોહ છે, એની આખી વાત ચાલી રહી. હવે અહીંયા જે થોડીક હવે અત્યારના જે વાત આવી હતી કોના ઉપર આધારિત થાય, ભલે હજી એક સામાન્યની વાત ચાલે છે પણ એક કોની વાત આવી, જીવની વાત આવી, જીવ સાથેના કર્મની સાથેની વાત આવી. બાકી સામાન્યપણે એ વાત ઓલામાં જે છે વિશેષપણે, પણ અહીંયા સામાન્યમાં એક વાત, કારણ કે પોતાની જીવની અંતે તો જીવ સુધી લઈ જવા છે ને, તેમાં હવે વાત શું કરી કે એ જીવમાં એ સંસારમાં એને આગળ કઈ ગાથામાં કીધું હતું, અનવસ્થિતપણું, કે સંસાર દશામાં ભિન્ન ભિન્ન જાતની ગતિથી લઈએ તો કેવી છે, ચાર ગતિ નહીં, ખાલી બે જ લઈએ તો સંસારીને સિદ્ધ લઈએ, પછી ત્રણ લઈએ તો બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા, ચાર લઈએ તો ચાર ગતિથી લઈ, એમ વિસ્તાર કરીએ તો ક્યાં સુધી ચાલી શકે છે, 84 લાખ યોની છે, અસંખ્ય પ્રકારના શુભાવ અને અશુભ ઘણો વિસ્તાર. અહીંયા હવે ખાસ જે વિષય ગુરુદેવસિંહ ફરે ફરીને લગાવ્યો અને છેલ્લે શું વિષય હતું, ઇત્રયાશય, બહુ સિમ્પલ વાત, રાગ ક્યારે થાય, કર્મથી રાગ થાય ને રાગથી કર્મ બંધાય, વાત સીધી જ વાત, તો એક ને એક વાત થઈ ને, કર્મથી રાગ ને રાગથી કર્મ, એનું નામ શું શબ્દ આપ્યું હતું, ઇત્રતા આશય છે ને, આમ કદાચ આવા શબ્દો કદાચ ન સાંભળાવે. એનું એક દ્રષ્ટાંત, તમારું ઘર ક્યાં, કે હોસ્પિટલ, હોસ્પિટલ ક્યાં, મારા ઘર સામે, તો શું આવી ગયું એ, એવું અહીંયા નથી, મારું ઘર હોસ્પિટલની સામે ને હોસ્પિટલ મારા, એવું અહીંયા નથી. એના માટે ખાસ ગુરુદેવસિંહ વારંવાર કહ્યું, અને એમાં એક સરસ આપણે જો વાંચવું હોય તો એમાં શું છે, એમાં જો વાંચીએ, આમાં એક લઈએ ઉપરથી, કે જ્યારે જ્યારે રાગ હોય ત્યારે શું હોય, કર્મ સંયોગજી હોય કે ન હોય, રાગ હોય ત્યારે કર્મ સહિત હોય એવો કોઈ નિયમ, ઈ હું તો આ એક બહુ જ વિચારો, એટલે મોટો ફરક પડે છે, કહેવાનો હેતુ શું છે, બે રીતે વિચારીએ, જ્યારે જ્યારે ઓલો વિષય તો આપણો છે થોડું, પણ આ એક આમાં ગુરુદેવ ઘણું ખુલાસે રિપીટ કરી કરીને આખું, અને ઘણાને પૂછતા હતા બહુ અઘરું લાગે એમ નથી. પહેલું તો એક લઈએ, કર્મ હોય એટલે નિમિત્ત સંબંધ જ લેવાનો, ત્યારે રાગ હોય કે ન હોય, કર્મ સંયુક્ત હોય એટલે રાગ, એટલે ખાલી રાગ ન લેવો, અશુદ્ધતા લેવી ખાલી, પાછું રાગ એટલે પછી એ 12મા ગુણસ્થાન સુધી જ ચાલશે. અહીંયા જ્યાં જ્યાં કર્મનું સંયુક્તપણું એટલે કે એક ક્ષેત્ર આવગા સંબંધ હોય નિમિત્ત, ત્યારે અશુદ્ધતા હોય કે ન હોય, ખાલી અશુદ્ધતા કહું છું, હોય કે ન હોય, જરૂર હોય પણ ખરી અને ન પણ હોય, બે હોય શકે ને, ફરીથી શું છે, કર્મ હોય ત્યારે અશુદ્ધતા જીવની પર્યાયમાં હોય કે ન હોય, દ્રવ્યમાં નથી ગુણમાં, એ તો ચાલો વાત, અચ્છા જોડાય તો જ હોય, નતર ન હોય, બરોબર ને, એટલે અચ્છા, એટલે કર્મ, હા સ્વતંત્ર, એટલે કર્મ હોય સંયોગ રૂપે નિમિત્ત રૂપે, એટલે અશુદ્ધતા હોય એવો કોઈ નિયમ નહીં, જોડાય તો હોય છે, કરેક્ટ કરેક્ટ, અરે વાહ સરસ, ચાલો પછી આમ રહીએ, જ્યાં જ્યાં અશુદ્ધતા હોય ત્યાં કર્મનો સંબંધ હોય, એક ક્ષેત્ર આવગા નિમિત્ત સંબંધ એવું હોય કે ન, અહીંયા અશુદ્ધતા જીવ, ઓલામાં આપણે શું લીધું, કર્મનો અહીંયા સંબંધ છે તો જીવની પર્યાયમાં છે કે નહીં, હવે કે જીવની પર્યાયમાં અશુદ્ધતા છે તો ત્યાં કર્મનો સંબંધ હશે કે નહીં હોય, એ તે નક્કી નહીં કે કર્મનો હોય કે ન હોય. ફરીથી અહીંયા હજી સંબંધની વાત છે, કર્તા કર્મની તો પ્રશ્ન જ નથી. એક ભૂલ ફરીથી લેવું, એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે કર્તા કર્મનો તો કોઈ પ્રસંગ એટલે વાત જ નથી. અહીંયા આખી વાત ચાલે છે કે જ્યાં જ્યાં ફરીથી કર્મનો સંબંધ છે તો જીવની પર્યાયમાં અશુદ્ધતા હશે જ, કારણ કે 14મા ગુણસ્થાન સુધી પણ અસિદ્ધત્વનો ઔદયિક ભાવ છે. આપણે અશુદ્ધતા એટલે ખાલી રાગવેશને લઈ છે એવું નથી. જ્યાં સુધી હજી જો વિચાર કરીએ, સિદ્ધ ભગવાનના 8 ગુણ કહેવાય ને, સિદ્ધ ભગવાનના 8 ગુણ ક્યાં ક્યાં હશે? સિદ્ધ ભગવાનના 8 ગુણ એ તો હવે કદાચ પૂજામાં આવે ત્યારે ખબર પડે કે એવું છે શું છે. એમાં જે એ અવગાહનાત્મક સૂક્ષ્મતાને બધા છે ને, એ પહેલા પણ ક્યાં છે? અનંત દર્શન, અનંત જ્ઞાન, પાખું. જો આ એક થોડુંક ધ્યાનમાં રાખવા જેવું છે, સિદ્ધનામાં ક્યારે અનંત સુખ શબ્દ નથી, ક્ષાયિક સમુક્ત છે, ભલે એની સાથે સંકળાયેલું છે, પણ જેમ આપણને બહુ ઇઝી છે અરિયન ભગવાનને તો અનંત ચતુષ્ટય એટલે ચાર ઘાતી કર્મનો એ છે, સિદ્ધ ભગવાનમાં અનંત જ્ઞાન છે. પૂજા કરીએ તો એટલું તો યાદ હશે ને, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, સમ્યક્ત્વ છે, ક્ષાયિક સમ્યક્ત્વ કહો, સમ્યક્ત્વ કહો અથવા તો અનંત. પછી અઘાતીના નિમિત્તે ક્યાં ક્યાં છે? આયુ કર્મના નિમિત્તે કયું છે? અવગાહનત્વ. વેદનીના કર્મે કયું છે? અવ્યાબાદ પરુ. નામ કર્મના સામે સૂક્ષ્મત્વ. અને એક કયું રહી ગયું? ગોત્ર કર્મની સામે. તો જો એ નથી, અશુદ્ધતા છે હજી, એનાથી દુઃખ છે એવો પ્રશ્ન નથી, પણ હજી એ એટલા માટે સુસિદ્ધ થયું. ફરીથી અહીંયા નિમિત્ત સંબંધ છે એટલે તો સામે નૈમિતિક છે, દુઃખ હોય ને એની પ્રશ્ન જ નથી. અને એવી જ રીતે અહીંયા જો અશુદ્ધતા છે તો સામે નિમિત્ત રૂપે. અને એ રીતે એક સિમ્પલ એમાં જોડાય એટલે એવું જોડાવું કે એવું અરિયન દશા પછી એવું નથી, પણ આ છે તો એ સાપેક્ષતા એ ઔદયિક ભાવ અથવા સામે કર્મનો ઉદય હોય છે. આ બધા ક્યાં છે? ઔદયિક ભાવ છે ને, તો ઔદયિક ભાવ છે તો એની સામે શું હોય છે? ઉદય છે. અને ઉદય છે તો ઓલું જોડાઈને કરીએ છે ને, એ તો એ કેવા છે? એ રાગદ્વેષના પરિણામ સાથેની મુખ્યતાની વાત છે કે એમાં એકત્વ પણ જોડાય છે તો મિથ્યાત્વ સહિતના છે, અસ્થિરતા એ જોઈ તો અસ્થિરતાના, એ ચારિત્રને એની. બાકી તો બે અહીં આખો સંબંધ દેખાડવો છે. શું સંબંધ? ફરીથી એ એક સમયમાં સાથે છે પણ કરતા કર્મ નથી. બે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો છે? બે દ્રવ્ય વચ્ચે એની પર્યાયોમાં એક સમયે એવો સંબંધ છે, પણ એકબીજે એટલે કર્તા કર્મ છે એવું સિદ્ધ, કારણ કે બે જ્ઞેયો છે. આ બાજુ પૂતગલ કર્મરૂપ જ્ઞેય છે, અહીંયા જીવરૂપ, અને બેની વર્તમાન પર્યાય વચ્ચે શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને એટલા માટે અહીંયા એવું શબ્દ કર્યું ને કે કર્મે મલિન જીવ કર્મ સહિત પરિણામ. તો પહેલું અહીંયા વાત શું થયું? ઇતરેતર આશ્રય નથી એમ શું લીધું? કે વર્તમાન અશુદ્ધતા છે એનું કારણ કોણ? કે પૂર્વના કર્મનો ઉદય. જોડાવું ન જોડાવ્યું ને, કર્મનો ઉદય, પૂર્વના કર્મનો ઉદય છે અને અહીંયા અશુદ્ધતા. અને વર્તમાન અશુદ્ધતા છે એનાથી શું છે? નવા કર્મનું બંધન, એટલે બે જુદા થયા. ઇતરેતર આશ્રય ન થયો, જૂના કર્મનો ઉદય છે અને વર્તમાન અશુદ્ધતા. અને વર્તમાન અશુદ્ધતા છે તો એનાથી નવા કર્મનું આવો થાય છે, બંધાય છે. આ રીતે આપણને અહીંયા એ વાત લીધી છે. એટલે કહેવાનો હેતુ શું છે? આ જ્ઞેય તત્વની અધિકારની પૂર્ણ થતા જીવ સાથે આખી વાત લીધી કે જગતની અંદર જ્ઞેયો છે, એમાં તું પણ છો, પણ તું એ અનાદિકાળથી તેને જ્ઞેય તરીકે નથી માયના, મારા તણે માયના છે. તો આ સંસાર આખો ઊભો થાય છે અને એ સંસાર ઊભો થાય છે એમાં કોણ નિમિત્ત છે? એ કર્મ, દ્રવ્ય કર્મ જે છે એમાં એ નિમિત્ત છે. અને એમાં તું જોડાય એટલે એને અશુદ્ધતા થાય છે, એટલે પછી તને નવા કર્મો બંધાય. એ રીતે આમાં આપણને એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની પૂર્ણ વાત થતા જીવને સંસાર કેમ ઊભો થયો છે. ખરેખર વિચારીએ તો શું છે આખું જગત? શું છે? કયો અધિકાર છે, જ્ઞેય ચાલે છે. અને એ જો જ્ઞેય તું એને સ્વીકારતો તારામાં શું થવું જોઈએ, જ્ઞાન થવું જોઈએ. અને એની બદલે એ જ્ઞેયને તું રાગદ્વેષ ઊભા કરીને એને નિમિત્ત પણ બનાવે. આખી આ રીતે આપણને પણ એવું મન ન થતું ને આખા જગતને આમ જ્ઞેય પણ માની લઈએ તો પછી આપણી કોઈ વેલ્યુ નહીં ને. આમ આપણે કંઈક કોઈનું કામ કરીએ ને એડવાઇસ આપીએ અને કોઈનું કામ કરી દઈએ તો બે ચાર જણા આપણને પૂછવાય આવે ને, નહીતર કાંઈ નહીં, આમ તમે જ્ઞેય છો ને હું જ્ઞાન છું એમાં કાંઈ. અરે એવું જ અલિપ્તપણું કરજે જો તારે સંસારથી છૂટવું હોય તો. આખું જગત કેવું છે, એક માત્ર માત્ર શું છે મારા માટે, જ્ઞેય છે. કાલે તો ગુરુદેવજી ત્યાં સુધીની વાત લીધી હતી, મારી અપેક્ષા તો આખું જગત જ નથી કાંઈ, જ્ઞેય છે એવું પણ શું કામ. એટલો પણ એક વિકલ્પ શું કામ ઊભો કરવો છે જગતમાં, જાણે હું કેવો છું, હું જે એક દેહ સરસ એમાં બનાસીદાસજી એક સમયસાના કલશ ઉપરથી બનાવ, એક દેખીએ જાણીએ રમી રહે એ કઠોળ, સમલ વિમલન વિચારીએ. ક્યાં સુધીની વાત કરી, હું પર્યાય અપેક્ષા એ મલિન છું, દ્રવ સ્વભાવે નિર્મળ વિમલ છું. અરે એવા વિકલ્પ પણ ઉઠાવીશ નહીં જેને નહીં પક્ષના વિકલ્પો કીધા છે સમયસારમાં કર્તા કર્મને છેલ્લે 142 ગાથા પછી. અરે ત્યાં સુધી પહોંચવું છે એની જગ્યાએ ભિન્ન દેખાતા જ્ઞેયોમાં પણ તું વિકલ્પ કર્યા કરે છે, એમાં પણ જોડાઈ જાય છો આખો, તો એ વાત કરીને આખો આપણને એ જ્ઞેય અધિકાર પછી આગળ પૂર્ણ થશે. ચલો ઘણું ઘણું છે આમાંથી, જેટલું શું થાય શું કહેવાય. એવા પરમ સદભાગ્યે આચાર દેવને આવા પરમાગમો રચવાનો એક વિકલ્પ આવ્યો અને તાડપત્રીનો યોગ બન્યો, તો એવી એક ચમત્કાર થઈ ગયો છે કે 2000 વર્ષ પછી પણ જેને આત્મહિત કરવું છે એના માટે સાધનો ઊભા છે. ભલે આપણે હીન પુણ્ય છે એટલે અહીંયા આ કાળે આ ક્ષેત્રે આવે એમાં ન વિચારવું કે અમે બહુ અધિક પુણ્ય, પણ એમાંથી મને આવો યોગ મેળો એ દેખાડે છે કે મારા કોઈ એક વિશિષ્ટ એવા પુણ્ય છે કે જે મને સાધનામાં નિમિત્ત બને. બાહ્યના તો બીજા એવા અનુકૂળ સંયોગો મળે કે જેમાં તો ઉલટાનું કોઈ અધિક સંસાર વધારવાના નિમિત્તો છે, બાહ્યમી શારીરિક કે આર્થિક કે એ જો અધિકતા છે એ કેમાં નિમિત્ત બનાવના છે, સંસારની વૃદ્ધિના નિમિત્તો છે. અને આવો જીનવાણીનો પ્રત્યક્ષ જ્ઞાનીઓનો જે યોગ બન્યો એ આપણને આત્મહિતમાં નિમિત્ત છે. તો આમાં તો પરમાગોમાં જેટલું ઊંડા ઉતરીએ એટલું કંઈક નવું નવું આપણને દેખાય એવું છે. ગુરુદેવજી તો કહેતા કે જેટલું ભાષે છે એટલું ભાષણમાં આવતું નથી. હવે એવા મહા સત્પુરુષને જો એવું દેખાતું હોય તો આપણી વાત તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જીવનમાં એક ગુજરાતીમાં કહીને ગાંઠ બાંધી લેવા જેવી છે, મને ભિખાર એવું સ્વીકાર્ય છે પણ જીનવાણીના અભ્યાસ વગર મારું જીવન ન હોય, નહીં તો કાળ તો ચાલ્યો જવાનો છે, દિવસો જતા મહિના જતા વર્ષો જતા કાંઈ નહીં, કાળ કોઈના માટે ઊભો નથી રહેવાનો. આયુષ્યમાં જેમ જેમ વધીએ છીએ એમ ખરેખર શું થાય છે, મોટા થઈએ છીએ કે મૃત્યુની સમીપ જઈએ છીએ આપણે, તો એ કાળ આપણો પૂરો થાય એ પહેલાં આરાધના કરવા જેવી છે. આપણે આપણા ચાલતા વિષયમાં આવી જઈએ. આપણે 97 ગાથા આપણે પૂરી કરી, 98 ઉપર આપણે થોડુંક ચાલ્યા થોડુંક લઈ લઈએ. 183 પાને છે, 183 પાનું 98 ગાથા છે. એમાં ઉપરમાં કેટલા પેજમાં કેટલા પેરેગ્રાફ દેખાય છે, 4 પેરેગ્રાફ છે, છે 4. એમાં ટીકામાં પહેલામાં શું છે, ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી. કેમ નથી થતી, કેમ નથી, આમાં જ કારણ આપ્યું છે. સર્વ દ્રવ્યો સ્વભાવ સિદ્ધ છે, દરેક પદાર્થ સ્વભાવ સિદ્ધ, એટલે કે એનું સત્તા સ્વભાવ છે, અસ્તિત્વ એનો સ્વભાવ. અને એ અસ્તિત્વ એનો સ્વભાવ સત્તા હોવાથી એને જોવા માટે બે વાત લીધી હતી. કઈ લીધી હતી, કેટલી લીધું હતું, એને બે પ્રકાર જોવા માટે ક્યાં લીધા હતા, એનું સ્વરૂપ અસ્તિત્વ અને સાદશ્ય અસ્તિત્વ બે પ્રકાર લીધા હતા ને. દરેક પદાર્થ કેવો છે, સ્વયં સિદ્ધ એટલે સ્વભાવ સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે એટલે સત્તા સહિત છે, અને એ સત્તાને જોવા માટે બે પ્રકાર છે એનું, કે એની અંદર. અને એ રીતે એક વિચાર કરીએ કે જે જોવાની દ્રષ્ટિ બે પ્રકારની કઈ લીધી, ફરીથી સ્વરૂપ અસ્તિત્વ અને સાદશ્ય, એ શેમાં લાગુ પડે, વિશ્વ માટે લાગુ પડે કે એક દ્રવ્યમાં લાગુ પડે, આ બે જોવાની દ્રષ્ટિ, એના માટે આખું વિશ્વ લેવું કે કોઈ એક દ્રવ્યમાં પણ જોઈ શકાય, બંનેમાં જોઈ શકાય. આખા વિશ્વને જો આપણે લઈએ તો આખા વિશ્વ બધા સત્પણાથી અસ્થિપણાથી છે, અને સ્વરૂપ અસ્તિત્વથી જોઈએ તો એક ચેતન રૂપ છે, એક રૂપી છે, બીજા જળ ને રૂપી છે, તો એવા જુદા જુદા. અને એ જ રીતે એક જ પદાર્થમાં જોઈએ તો એક દ્રવ્યની અંદર દ્રવ્યથી જોઈએ તો બધું સર્વાંગે દ્રવ્યપણું જ છે, અને છતાં ભેદ કરીએ તો આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, પોતપોતાના સ્વરૂપ અસ્તિત્વથી તેવું. ભલે એક દ્રવ્ય તરીકે બધું એક જ સાદસ જ છે, પણ એમાં જોઈએ તો ઉત્પાદ વય ધ્રુવ એવું, અને જેને બે મહાસત્તા અને અવાંતર સત્તા એવાથી વાત આગળ આવે છે. તો એ રીતે એક એકમાં જોઈએ, એ રીતે ગુણમાં પણ જોઈએ, ગુણ રૂપે પણ જોઈએ, જ્ઞાનમાં જોઈએ તો ગુણ રૂપે સાદસ અસ્તિત્વ છે, અને ભેદ પાડીએ સ્વરૂપ તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એવા પણ ભેદ પડે. તો બે પ્રકાર અહીંયા તો આપણે બે પ્રકારમાંથી તે લઈએ, એમાં હવે 183 પાને પહેલું કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. શું કામ, કારણ કે સર્વ દ્રવ્ય, જો આખા વિશ્વ ઉપર માટેની વાત આખી છે, એક એક દ્રવ્ય માત્ર છે પણ અહીંયા આખા વિશ્વ, સર્વ દ્રવ્ય, સર્વ દ્રવ્ય એટલે એ ચાહે તો એની ક્ષેત્રની વિશેષતા હો કે એના કોઈ બીજા ગુણો, દરેક પદાર્થ એ પોતાના સ્વભાવ સિદ્ધ છે, અને પોતાથી જ એનું હોયાથી સ્વભાવથી જ હોવાથી એને કોઈ અનાદિ નિધન એટલે અનાદિ અનંત છે, કારણ કે એ અનાદિ જે હોય એને કોઈ બીજાની જરૂર નથી. હવે એનાથી આગળ બીજો પેરે, જે દ્રવ્યથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી. હવે બીજું શું વાત લીધી, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ઉત્પન્ન થતું, પણ દ્રવ્યમાં કંઈ થાય છે, કંઈક ઉત્પન્ન થાય છે કે ઉત્પન્ન થાય છે, પણ એની પર્યાય હશે, એ અન્ય દ્રવ્યનું કંઈ નહીં હોય, એનો શબ્દ છે ને. દ્રવ્યથી ઉત્પન્ન થાય છે તે દ્રવ્યાંતર નથી, બીજા દ્રવ્યમાં કંઈ નથી, એનું કંઈ ન કરી શકે, સાવ આવા નમાલા છે. અરે એ તો એને કાંઈ નહોતું આવડતું, પણ આમ એવો તૈયાર કરી દીધું, એને શીખડાવી દીધું એકદમ. અહીંયા કે છે જે કાંઈ ઉત્પન્ન થવાની તારામાં છે, બીજામાં તારું કાંઈ કાંઈ નહીં થાય, આખો દિવસ આટલું કામ કરીએ તોય નહીં. ઓલા ટીચર હોય એમ કે ના, અમે તો બધાને કેટલાને ભણાવીએ છીએ, અહીંયા કે દૈવાંતર નથી, કદાચ કહીશ તો કેવું હશે, પર્યાય છે તારામાં. એ સિવાય આવું તો શું કરવું પડશે, એને નિર્ણય કરવો પડશે. ચલો એનાથી ત્રીજો પેરેગ્રાફ, એવી રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી છે તેમ તે સત એવું પણ એનું. જો ફરીથી શું છે, દ્રવ્ય કેવું છે, સ્વભાવ એટલે હૈયાતી, તો એની જે સત્તા છે હૈયાતી જે છે એનો ભાવ પદાર્થ, એનું એનો ભાવ કયો, સત્તા હોવાપણું, એ હોવાપણું કેનાથી છે, તો એ પણ બીજાથી નથી. જેમ દ્રવ્યનું હોવાપણું સ્વયં સિદ્ધ છે, સ્વભાવ સિદ્ધ છે, એમ એની સત્તા અસ્તિત્વ એવું નથી કે આપણને આયુષ કર્મ છે એટલે ટકી રહ્યા છે, શરીર છે એટલે ટકી રહ્યા છે, એવું નથી. એ સ્વભાવથી, એની સત્તા પણ સ્વભાવથી છે. હવે છેલ્લું, દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉત્પન્ન નથી. તો પહેલું દ્રવ્ય લીધું, એનાથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ નહીં, અને દ્રવ્યમાં જે થઈ રહ્યું છે એ દ્રવ્યનો જ ભાવ છે, એ બીજાનો નથી. હવે કીધું જેમ દ્રવ્ય સ્વયંસ્થિત છે તેની સત્તા પણ એ કેવી છે, સ્વયં. હવે એ અર્થાંતર પર એટલે દ્રવ્ય ક્યાંક છે અને સત્તા ક્યાંક છે એવું નથી. દ્રવ્યથી અર્થાંતરભૂત એટલે દ્રવ્યથી બીજું કંઈક હોય, એનું ક્ષેત્ર બીજું હોય એવી સત્તા નથી. દ્રવ્ય અને સત્તા બે કેવા છે એક મેં એક રૂપે જે છે તો એનું જો સરસ એના પાછળ 184 પાને થોડો ખુલાસો છે. પ્રથમ તો સતથી સત્તાનું યુત સિદ્ધપણા વડે, આમ થોડા શબ્દો અટપટા, એક બાજુ સત ને પાછું સત્તા ને યુત સિદ્ધપણું ને અર્થાંતરપણું, હવે થોડાક પ્રવચનસાર સુધી પહોંચ્યા તો શબ્દો તો ખ ફરીથી સત, સત એટલે કોના માટે પદાર્થ, તો નીચે ખુલાસા લખ્યા છે ફૂટનોટમાં એટલે ખબર છે, સત એટલે અહીંયા પદાર્થ દ્રવ્ય અને સત્તા એટલે એનું હોવા પણ અસ્તિત્વ એને ભાવ એનો ગુણ. તો સતથી સત્તા યુત સિદ્ધપણું, યુત સિદ્ધ એટલે બે જુદા હતા અને બે ને ભેગા કર્યા, જેમ કોઈને જોઈન્ટ કરે છે ને, જોડે છે, કે જેવી રીતે એનું દ્રષ્ટાંત પણ એમાં છે કે કોઈ માણસ છે ને હાથમાં દંડી રાખે એટલે દંડી થઈ ગયો, તો પણ ન્યા તો વ્યક્તિ જુદી છે ને દંડ જુદો છે એવું અહીંયા નથી. જેમ સાકર અને ગળપણ બે કેવા છે, તે જુદા હતા અને પછી બે ને કેવા કર્યા, ભેગા કર્યા, નહીં કેમિસ્ટ્રીમાં એવું નથી આવતું, નહીં H2O આવે છે, સોડિયમ ક્લોરાઇડ આવે, તો બધા એ એક કોઈ આરે પણ એક પદાર્થ નથી, એનું નામ શું આપવામાં આવે, કમ્પાઉન્ડ કહેવાય. તો કમ્પાઉન્ડ જુદું છે, અહીંયા જૈન દર્શનમાં સ્કંદને શું કહેવાય છે, ન્યા કમ્પાઉન્ડ યાદ કરે ને, અહીંયા કે સ્કંદ છે એ બે એક જ છે, અહીંયા શેનું છે પૂતગલનું શું છે સ્કંદ છે અને એમાં શું છે કમ્પાઉન્ડ છે, ન્યા એલિમેન્ટ છે, અહીંયા કે દ્રવ્ય. તો અહીંયા એક સરસ કે સત્તા પદાર્થ અને એની સત્તા એ બે કેવા છે, જુદા અને જોડાણા છે એમ નથી. બીજું બીજું અયુત સિદ્ધપણા વડે પણ તે અર્થાંતર પણ બનતું નથી. તો અહીંયા શું છે કે એ બે બે જુદા છે એમ પણ નથી, શું છે બે ભેગા કયા બહારથી એમ પણ નથી, અને બીજું શું છે અયુત સિદ્ધપણા વડે કે જોડાણા નથી, પણ હવે કહેવાય છે બે જુદા જુદા, બે બે વાત હોય કે નહીં, કાં ભેગા છે ને કાં તો જુદા છે. તો દ્રવ્ય અને સત્તા બે કેવા છે, જોડાણા છે ને, યુદ્ધ ભેગા થયા છે ને, એક જ છે કે જોડાણા છે, તો એક નથી તો બે જુદા છે, એક ક્યાંક છે ને એક ક્યાંક છે. જો આખું બે વચ્ચે છે એ સ્વભાવમય સિદ્ધ છે, એ કોઈ જોડાણ નથી ત્યાં ને છૂટાઈ નથી, પણ બે ના કહેવાય છે તાદાત્મ તન્મય પણ હોય, શબ્દોથી ભેદ કરીને કહેવાય છે, બાકી વસ્તુ તરીકે તો એક જ મેક છે, એ ક્ષેત્રમાં એક મેક છે, તો નામથી એ દ્રવ્ય અને ગુણ, બાકી પદાર્થ તરીકે કેવું છે તન્મય પણ તાદાત્મ પણ છે. તો જો પહેલા શું લીધું, બે જોડાણા નથી, તો કોઈ જોડા નથી બે જુદા છે, તો કે એમ પણ નથી. જો શબ્દ કોઈ કે શું છે ફરીથી, આ છે ને આપણને આવું બધું કોઈ પરિચય ન હોય એટલે આમ આશ્ચર્ય લાગે, પણ જગતમાં એવું છે કે દ્રવ્ય અને પર્યાય બે કેવા છે, જોઈન્ટ છે કે નહીં, અહીંયા સત્તા લઈએ, ચલો દ્રવ્ય અને સત્તા બે કેવા છે, ભેગા કર્યા કે નહીં, ભેગા કર્યા નથી ને, તો ભેગા નથી એનો અર્થ કે જુદા છે, બરોબર. દ્રવ્યમાં સજ્જ એટલા માટે શબ્દ છે, એમાં કોઈ પ્રશ્ન કરે, આમાં આ છે દ્રવ્યમાં સત્તા છે એવી પ્રતીતિ વાત તે બની શકે છે, કોઈ પ્રશ્ન આવો કરે કે દ્રવ્ય ક્યાં છે, દ્રવ્ય અથવા દ્રવ્યમાં સત્તા છે તો સત્તામાં દ્રવ્ય છે, તો એનો અર્થ થયું છે કે બે જુદા છે ને ભેગા કર્યા. બે જો તમે એમ કહો કે બે જુદા નથી તો બે ને શું કર્યા, ભેગા. તો દ્રવ્યમાં સત્તા છે અથવા સત્તામાં એમ બની કહેવાય, તો હવે પૂછે છે કે આમાં આ છે એવી પ્રતીતિ. જો સફરીથી શબ્દ શું છે આવો આવશે, દ્રવ્યમાં સત્તા છે, દ્રવ્યની અંદર ગુણ છે, આપણે આવે છે ને દ્રવ્ય કોને કહેવાય, ગુણના, તો એટલે દ્રવ્ય હતું એની અંદર એક એક ગુણ નાખ્યા બધા, એવું થયું ને. તો જો આમાં આખા એક પ્રશ્ન કે દ્રવ્યમાં સત્તા છે એટલે એમ ન માનતો કે એમાં, હા બે એ રીતે તો એટલા માટે લખ્યું સ્વરૂપ અસ્તિત્વ છે, પાછું સાદશ્ય અસ્તિત્વ હોવા છતાં કેવું છે સ્વરૂપ અસ્તિત્વ તો છે, તો દ્રવ્યમાં સત્તા છે, તો હવે કઈ આમાં આ છે તમે જ કહો છો, તો હવે એને પ્રશ્ન પૂછે કે આમાં આ છે એ શેનાથી કહેવામાં આવે છે, એ પ્રીતિ શાના આશ્રય શા કારણે થાય છે, કે ભેદના આશ્રય થાય છે, કે એ કેવી રીતે આમાં આ છે એ કેવી રીતે, તો કે ભેદના આશ્રય છે, અહીંયા ભેદનો આશ્રય એટલે એમાં લખ્યું છે ફરીથી કાંઈક થોડુંક થોડુંક શું થયું, અહીંયા બે કોની વાત ચાલે છે, દ્રવ્ય અને એની સત્તા, હવે બેનું શું કર્યું છે જોડાણ કર્યું છે, કે આ દ્રવ્યમાં સત્તા છે એવું નથી, તો બે જુદા છે. તો કે જુદાય નથી અને જુદા હતા અને ભેગા કર્યા એમ પણ નથી. તો કોઈ પ્રશ્ન કરે કે દ્રવ્યમાં સત્તા છે એમ તો તમે બોલો છો, કયો છો, તો એ રીતે શું થયું કે બેનો ભેદ છે કે નહીં, અને કઈ ભેદને આશ્રય થાય છે આવું? તો હવે એને પૂછે છે કે તું કે છે ને કે એમ દ્રવ્યમાં સત્તા છે એટલે બે જુદા ત્યાં ભેદ થયું, તો કે છે હવે કયો ભેદ? જો અહીંયા પહેલું શું સિદ્ધ કર્યું, દ્રવ્ય અને સત્તા એકરૂપપણે છે એ સાદશ્ય અસ્તિત્વ જોયું. હવે એનું ભેદ દ્રવ્યમાં સત્તા છે, દ્રવ્ય એ ભાવવાન છે, સત્તા એનો એક ભાવ છે, તો એ રીતે પણ એ. તો હવે હજી જે પૂછે છે આગળ આવશે એના ઉપર જ છે આ, અતદભાવરૂપ અન્યત્વ છે કે પૃથક પ્રદેશ હતો, તો એટલે અહીંયા પૂછે છે કે આ કયો ભેદ છે, પ્રાદેશિક છે કે અતદાદ ભાવી છે, અતાદ ભાવી છે, કયો ભેદ છે? છે શબ્દ ફરીથી બે કોણ આવે છે, દ્રવ્ય અને સત્તા, એ બે કહેવાય છે, બે વચ્ચે ભેદ છે? છે તો ખરું, તમે આ દ્રવ્યમાં સત્તા છે એવો ભેદ તો પાડ્યો, તો પ્રશ્ન ભેદ તો પાડ્યો, દ્રવ્યમાં સત્તા છે કે નહીં કે દ્રવ્ય સત્તા વગરનું છે? તો કે હવે પ્રશ્ન પછી ભેદ તો છે. જો એક બહુ જ વિચારવા જેવું, ભેદ પદાર્થ છે એનું અસ્તિત્વ કેટલા પ્રકારે હોય? ચાર પ્રકારે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. હવે એમાં આખો આ પ્રશ્ન આવે છે, એનો જે ભેદ કઈ રીતે હોય છે કે એના વચ્ચે એનો નામ ભેદ હશે, એના ભાવ ભેદ એટલે લક્ષણ ભેદ હશે, સંખ્યા ભેદ હશે, પણ ક્ષેત્ર ભેદ નથી. આ આખી વાત છે. દ્રવ્ય અને એનું સત્તાપણું જે હોવા, એ બે વચ્ચે શું છે? ક્ષેત્ર ભેદ નથી, અને એટલા માટે આવ્યું ને પ્રાદેશિક છે કે અતાદ ભાવી છે. પ્રાદેશિક એટલે પ્રદેશ જુદા છે એવું છે? તો કે એમ નથી, પણ બેનું શું છે? અને એમાં પણ સરસ લેશે કોઈ કે ના, એવું ભાઈ બધું એકમેક જ હોય બધું, તો જે એવું સર્વથા માનશું તો દ્રવ્ય એક છે, તો ગુણે પણ એક જ રહેશે. અને ગુણને જો અનંત લેશું તો એટલા દ્રવ્યો નવા થઈ જશે, એક એક ગુણ દ્રવ્ય થશે. એટલે આ બહુ જ જૈન દર્શનની આખી શૈલી કે એ એકમેક હોવા છતાં એના ભાવ ભેદ છે, લક્ષણ ભેદ, સંખ્યા ભેદ છે. તો અહીંયા પ્રશ્ન પૂછે, પ્રાદેશિક છે કે અતાદ ભાવે છે? તો કે પ્રાદેશિક તો નથી. બધા નીચે ખુશાલ લખ્યા છે, નીચે ખુલાસો ફૂટનોટમાં વાંચો, દ્રવ્યને સત્તામાં પ્રદેશ ભેદ નથી. કારણ કે પ્રદેશ ભેદ હોય તો યુદ્ધ સિદ્ધપણું આવે, જો જુદા હોય અને પછી ભેગા કરવાનું આવે. પણ બેયનું કેવું છે, પ્રદેશ જો આવું છે ને, થોડુંક પ્રશ્નોત્તર માળામાં આ પ્રશ્ન છે કે દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદ છે કે નહીં? તો કે એ ક્ષેત્ર ભેદ નથી, પણ નામ ભેદ છે, સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ છે. અને એ રીતે બે રીતે જોવામાં આવે, ક્યાં છે? સાદશ અસ્તિત્વથી અને સ્વરૂપ અસ્તિત્વથી. તો અહીંયા કે છે દ્રવ્યમાં સત્તા છે, તો કે ભેદ છે? તો કે છે. ક્યાં નહીં છે? કે અતદભાવરૂપ ભેદ છે. અને છતાં અભેદ છે? તો અભેદ છે, ક્ષેત્ર અપેક્ષા એ અભેદ. આ આખી જૈન દર્શનની શૈલી છે. વિરુદ્ધ લાગતા ધર્મોને એને અનેકાંત દ્વારા, કથનચિત દ્વારા સિદ્ધ કરવામાં આવે. થોડુંક મગજ તો એમાં શું છે, ચલો તો પ્રાદેશિક તો નથી કારણ કે યુદ્ધ સિદ્ધ પણ પૂરે. હવે અતાદ ભાવિક કહેવામાં આવે તો ઉપપન્ન છે, તો યોગ્ય છે. હા, તમે અતાદ ભાવિથી જો કહો તો વાત બરોબર છે. કારણ કે દ્રવ્ય એકાંતે સત્તા જો હોત તો દ્રવ્યની અંદર બીજા ગુણ જ ન હોત. અને ખાલી એક જ સત્તા જો દ્રવ્ય લેશું તો ખાલી દ્રવ્યની અંદર એક અસ્તિત્વ જ રહેશે, તો બીજા ગુણ પણ નહીં રહે. તો બીજા ગુણ આવ્યા છે, સ્વાભાવિક ને વિભાવિક બધા, અને પર્યાય પણ આવી છે, પલટવા પણ છે. તો એ ઉપપન્ન છે. કારણ કે જે દ્રવ્ય તે ગુણ નથી એવું શાસ્ત્રનું વચન. જો શબ્દ શું છે, જે દ્રવ્ય છે તે ગુણ છે. કેમ નહીં ગુણ છે, એમાં શું વાંધો છે? સમયસારમાં, આખા સમયસારમાં કે આત્માને ક્યાં નામથી બોલાવ્યો છે? તો હવે ન્યાત તો હા પાડી જશે ને, અહીંયા તમે કેવું નથી. એટલા માટે જયચંદજી બહુ જ ખુલાસા કર્યો છે છેલ્લે છેલ્લે ગાથાઓમાં, કે આખા સમયસારમાં આત્માને જ્ઞાન શબ્દથી કહ્યો છે. એટલે ખાલી એક જ ગુણ ન સમજવો, જ્ઞાન ને તો મુખ્યપણે કહીને બાકી અવિના ભાવી અનંત ગુણો છે. લક્ષણ દ્વારા લક્ષ બતાવ્યું છે એટલે એમ ન સમજવું કે એમાં એક જ લક્ષણ છે. સાકર ને ગળી કીધી એટલે ખાલી સાકર માં ગળપણ જ હોય ને, એનું કલર ન હોય ને, કલર ન હોય ને. કોઈને પૂછ સાકર એટલે શું, કે સ્વીટ ઇઝ અ સુગર, બરોબર ને? એટલે એને કલર પણ ન હોય, એના કોઈ શેપ પણ ન હોય. અરે બારમાં આટલું બધું જ્ઞાન જો કામ કરે તો અહીંયા કેમ ન કામ કરી શકે? બારમાં એને એક અસાધારણ લક્ષણથી આપણને એને કહેતા હોય છે, પણ એનો અર્થ નથી કે બીજું એમાં કાંઈ નથી. એમ અહીંયા પણ આપણને કે જે દ્રવ્ય છે તે ગુણ નથી, એટલે એક ગુણ જેટલું જ નથી. જેમ દ્રવ્ય છે એક પર્યાય જેટલું પણ નથી, એમ જે દ્રવ્ય છે માત્ર એક ગુણરૂપ જ એ નથી, એવું શાસ્ત્ર. તો અહીં પણ એમ ધ્યાન રાખવું કે અતાદભાવિક ભેદ એકાંતે આમાં છે એવી પ્રતીતિનો આશ્રય નથી. કે આમાં એકાંતે આમાં છે કે એટલે એકાંતે આમાં ભેદ જ છે અથવા એકાંતે અભેદ છે એવું કાંઈ જ નથી. અતાદભાવિક એટલે કોઈ પણ દ્રવ્ય અને સત્તાને, ફરીથી ઓલું ગુણ છે અહીંયા લઈએ, દ્રવ્ય અને સત્તાને એકાંતે અભેદપણું છે કે એકાંતે ભેદપણું છે? દ્રવ્ય અને સત્તાને એકાંતે અભેદપણું છે કે એકાંતે ભેદપણું છે? બે કાંઈ નથી. ક્ષેત્રથી જોઈએ તો કેવું છે, અભેદપણું છે, અને એનાથી એક સત્તા જુદી એક ગુણ છે અને અહીંયા આનંદ છે, તો એ રીતે ભેદ પણ છે એની સાથે, એ મારે છે. પછી એ રીતે એમાં પછી બહુ જ વિસ્તાર કરીને આપણને આવ્યું છે કે જ્યાં જ્યાં જે એમાં ખાલી થોડુંક શોર્ટમાં વાંચી લઈએ. 185 પાને ઉપરથી ત્રીજી લાઈન, જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છે, પહોંચે છે, એમ પર્યાર્થિક નહીંથી જોવામાં આવે. આવ્યું ને પર્યાર્થિક એટલે ભેદ. અહીંયા પર્યાર્થિક ખાલી પર્યાય ન લેવી અહીંયા, કારણ કે અહીંયા કોની વાત ચાલે છે? ફરીથી કોની વાત ચાલે છે? દ્રવ્યની અને સત્તાની. હવે દ્રવ્ય અને સત્તાની એને જો આપણે ભેદથી જોવા જઈએ તો શું છે, એમાં ભેદ ઉત્પન્ન થાય છે. એના માટે જો દ્રષ્ટાંત આપ્યો છે, ઉન્મગ્ન અને નિમગ્ન છે શબ્દ, અતાદભાવિક ભેદ છે એની, એના માટેની અહીંયા વાત ચાલે છે. ફરીથી ઓલું પ્રાદેશિક ભેદ છે એ તો વાત પૂરી થઈ ગઈ, એને કોઈ ક્ષેત્ર ભેદ નથી સત્તાને અને દ્રવ્યને. પણ અહીંયા અતાદભાવિક જે છે એમાં પેલું કે બે ક્યારે દેખાય છે, કે તમે જો ભેદથી જોવા જશો તો શું દેખાશે, કે દ્રવ્યમાં સત્તા છે. જો ભેદ કરીને જોશો તો બે જ દેખાશે, અને જ્યાં તમે અભેદપણે જો એનાથી હજી આગળ આવશે, એમાંથી દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો કે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે અથવા દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે પહોંચે એમ જોવો તો દ્રવ્યાર્થિક નહીંથી એમ જ આવે કે દ્રવ્ય દ્રવ્ય છે, દ્રવ્ય દ્રવ્યમાં છે, એમાં એ સત્તા અને દ્રવ્યનો કોઈ ભેદ દેખાતો નથી. એ રીતે એક જ વાતમાં અતાદભાવિકમાં બે પ્રકાર આમાં આપણને એ લઈ લીધા છે. કે કેવું છે, ફરીથી બે ભેદથી જોઈ પણ શકો છો અને અભેદપણે પણ જોઈ, એ પર્યાર્થિક નહીંથી ભેદ નહીંથી તે એવું. અને એમાં પણ દ્રષ્ટાંત આપ્યું છે, એક બહુ જોઈ શકાય છે, વસ્ત્ર હોય ને, વસ્ત્ર જેને ધંધો એને બહુ ઈઝી છે, વસ્ત્ર હોય એમાં શું દેખાય, એમાં આગળ નહીંમાં પણ આપી દીધું, વસ્ત્રને અભેદપણે જોશો તો એ વસ્ત્ર જ છે અને ભેદથી જોશો તો તાણાવાણા પણ દેખાય, અથવા વસ્ત્રને જોશો તો કલરફુલ પણ દેખાય, તે તેનો ભેદ પડ્યો. તો ખાલી કલર જ છે, તો બે રીતે છે, વસ્ત્રને વસ્ત્ર તરીકે જોઈ શકો છો અને વસ્ત્રને ભેદ તરીકે પણ જોઈ, જેમાં ડિઝાઇન હોય તો એમાં શું છે, વસ્ત્રમાં ડિઝાઇન છે તો વસ્ત્ર, એને અભેદપણે જો તો વસ્ત્ર જ છે, વસ્ત્રની ડિઝાઇન છે, અને બીજી ભેદથી કહો તો એ વસ્ત્રની અંદર આવી ડિઝાઇન છે, તે ભેદ પણ પડાય. તો એ જ વાત આપણને આગળ એમાં લીધી છે. પણ અંતે ચાલો 186 પાને પહેલું પાને વાંચી લઈએ, 186 પહેલી લઈ. આ પ્રમાણે એમ નક્કી થયું, અહીં કે આચાર દે કે જો બધા ઘણા તર્કથી તને વાત કરી, આટલું આવડી ગયું બધું, એમાં આવડી ગયું શું છે, દ્રવ્ય સ્વયમેવ સત છે, દ્રવ્ય પોતાથી કેવી છે, સત્તા ધારે છે, બસ. આખી બધી ઘણી વિસ્તારથી વાત કરી પણ અંતે શું સિદ્ધ કરવું છે, દ્રવ્ય સ્વયમેવ એટલે પોતાથી જ સત છે, તેને ભેદ પાડવો તો જે દ્રવ્યમાં સત્તા છે, બાકી દ્રવ્ય સત છે તેમ પણ જોજે, બે રીતે તને. અને એ રીતે એ દ્રવ્યની અંદર હવે નવાણું ગાથામાં ઉત્પાદવય દ્રવ્યાત્મક હોવા દ્રવ્ય કેવું છે સત છે. હવે અહીંયા શું આવ્યું, જે સ્વરૂપ અસ્તિત્વથી જોયું તો દ્રવ્યની અંદર શું દેખાણું, એક સામાન્યથી જોયું તો શું દેખાણું, સામાન્યથી જોયું તો શું દેખાણું, સદસ સ્વરૂપથી જોયું તો સત્તા દેખાણી હોવાપણું દેખાણું, એમાં ભેદનો આવ્યો ઉત્પાદવય દ્રવ્ય છે કે દ્રવ્યગુણ પર્યાય. આવું બધું જોવાય કે બધું માથાકૂટ, કાંઈ બધું જરૂરી નથી આવું બધું. એ ખાલી આ એક ખાલી શું કહેવાય, આ બધું ક્ષોભ સંજ્ઞાનવાળા માટેનું કામ છે, બધા ધારણા તર્ક એવું નથી. એવું ક્યારે પણ એક આચાર્યની વાણી છે એમ નહીં, આ એક અનુયોગ છે, ભગવાનની વાણી છે. તને ગમે એટલું એમ નથી, આ પણ એક આત્મહિત માટેનું એ લાભદાયક છે કે જ્યાં તારે પરદ્રવ્યથી ભિન્નતાનો ભાવ હજી ખ્યાલ નથી તો રાગદ્વેષ છૂટી નહીં શકે. તને પરદ્રવ્યની ભિન્નતામાં રાગદ્વેષનો ઉત્પન્ન નહીં થાય. પરદ્રવ્ય સાથે એકત્વ રાખવું કે મારે રાગદ્વેષ છોડવા શક્ય નહીં બને ક્યારે પણ. તો અહીંયા આખી આપણને કે વસ્તુ સ્વરૂપ કેવું છે એ તો એક વિચાર, કે વસ્તુ સ્વરૂપ ફરીથી સાદસ અસ્તિત્વથી જોઈએ તો વસ્તુમાં શું દેખાય છે, વસ્તુ એટલે પદાર્થ આખામાં શું દેખાય, સત્તા દેખાય ખાલી. અને એને ને એને તમે સ્વરૂપ અસ્તિત્વથી જોઈએ તો શું દેખાય છે, અહીંયા લીધું જ કે ઉત્પાદવય દ્રવ્ય છે, એનો ભેદ કરીને જોઈએ તો ઉત્પાદવય. ચલો એમાં લઈએ, અહીં ટીકામાં લઈએ, અહીં વિશ્વની સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય. જો આખી એક આચાર્ય અમૃતચંદ આચાર્ય કઈ સરસ એક વ્યાખ્યા કરે, દ્રવ્યકોને કહેવાય, દ્રવ્યકોને કહેવાય, વ્યાખ્યા કરી, સ્વભાવમાં નિત્ય અવસ્થિત, અવસ્થિત એટલે ચલો સ્થિત એટલે તો રહેલો આવી જાય, પણ અવસ્થિત શબ્દ વાપરે, નિશ્ચિતપણે ચોક્કસપણે એમાં જ રહેલો છે, અંશ માત્ર પણ પોતાના અસ્તિત્વને છોડીને ક્યાંય નથી, દ્રવ્યથી દ્રવ્યાંતર પણ થતું નથી, જેને આપણે શું બોલી લઈએ છીએ, ગુણના સમૂહને દ્રવ્ય કહે છે. તો એ સમાને આવ્યું પોતામાં ને પોતામાં, સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય કેવું છે એ સત છે. અને આવા સ્વભાવમય દ્રવ્યનો ઉત્પાદ વિનાશ એકતા સ્વરૂપ શું છે, પરિણામ છે. પરિણામ એટલે શું, પર્યાય. 47 શક્તિમાં 19મી શક્તિ કહી છે, એટલે બહુ જ વિચાર. અહીંયા અહીંયા પરિણામ એટલે એક પર્યાય દશા એમ નથી, એનું હોવા પણ અસ્તિત્વનું. ફરીથી અહીંયા એ જ વાત ચાલે છે ને, અસ્તિત્વ સત્તા ચાલે છે ને, અને એ સત્તા અસ્તિત્વ કેવું છે, ઉત્પાદ વૈદ્રોહ. આવું થવા છતાં પણ, સમયે સમયે આવું થવા છતાં પણ શું થાય છે, એનું આવું અસ્તિત્વ એકપણે રહે છે, સત્તા એકપણે રહે છે. તો એ સ્વભાવ. તો હવે ચલો જો એના માટે લઈએ, જો ફરીથી આવ્યું, જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્ર વર્ણા વડે એક હોવા છતાં છે, શું છે, અહીંયા શેનું શરૂ, આ શેનું કહે, દ્રવ્યનું વાસ્તુ, વાસ્તુ એટલે વાસ્તુ કરીએ છીએ ને આપણે ઘરનું ને વાસ્તુ કરીએ ને, તો વાસ્તુ એટલે શું, એક ક્ષેત્રની વાત આવે. વાસ્તુ એટલે ઘર જગ્યા કે ક્ષેત્ર, એમ અહીંયા દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણે જો તો એક જ છે, જેમ આત્માના કેટલા છે અસંખ્ય પ્રદેશ, એ રીતે જોઈએ તો કેવું છે, અખંડ પણ. અને 85 કાયમાં એ રીતે લખ્યું છે, આત્મા કેવો, અખંડ પ્રદેશી એક છે. તમે એને સંખ્યાથી ગુણો તો નામ શું પડશે, અસંખ્ય આવશે. પરમાણુ એક, આકાશ અનંત પ્રદેશી, તો એ રીતે બાકી અખંડપણે જુઓ. આ ભાઈનો ફ્લેટ કેટલાનો છે કે 5000 સ્ક્વેર ફીટનો, એટલે 5000 સ્ક્વેર ફીટના ટુકડા ટુકડા હશે ને, તો કેવું છે, એક એક જો એક જ જોવાની દ્રષ્ટિ, સળંગપણે જુઓ તો 1000 સ્ક્વેર ફીટનો હોલ છે, અને ટુકડે કરો તો 1000 આવશે. એમ દરેક પદાર્થનું અસ્તિત્વ હોવા ક્ષેત્રથી જોઈએ તો કેવું છે, હજી તો આ દ્રષ્ટાંત છે, સિદ્ધાંત સિદ્ધ કરવા માટે પ્રદેશનું દ્રષ્ટાંત આપે છે. ચલો એનો વિસ્તાર છે થોડું.
જય જયેન્દ્ર. 10 વર્ષના આપણા જે 10 વર્ષ પૂરા થયા, તો એ 10 વર્ષનું જે આપણું મંદિર નિર્માણ જયારે થયું, તો આ મંદિર નિર્માણમાં જેઓએ આપણને અહીંયા માર્બલ માર્બલની કોતરણી અને જે બધું આપણે કર્યું એ સુનિલભાઈ કુમાવત ને રાજીવભાઈ ગંગવાલ બે જય